વાર્તા 85 સંવત 1965ના ચૈત્ર સુદ બીજને રોજ સવારે સભામાં કાર્યાણીનું 10મું વચનામૃત વંચાતું હતું. તેમાં દેહ છતાં તથા દેહનો ત્યાગ કરીને બદ્રિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને તપ કરીને મહારાજને રાજી કરવા એમ આવ્યું. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું, જે શ્વેતદ્વીપ અને બદ્રિકાશ્રમમાં છતી દેહે શી રીતે જવાય? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે આ સત્સંગમાં એ સર્વે ધામોના મુક્ત આવ્યા છે, તે બદ્રિકાશ્રમના મુક્તોનો જોગ કરે તે બદ્રિકાશ્રમમાં ગયા એમ જાણવો, અને શ્વેતદ્વીપના મુક્તનો જોગ કરે તે શ્વેતદ્વીપમાં ગયા એમ જાણવું. માટે શ્વેતદ્વીપ, બદ્રિકાશ્રમ, અક્ષરધામ જે કહો તે આ ઠેકાણે છે. આ ઠેકાણે જે કરો તે થાય એવું છે. આ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. આ ઠેકાણે જપ, તપ, ધ્યાન જે કરો તે સિદ્ધ થાય એવો સમય આવ્યો છે. એક રૂચિવાળા 5-10 મંડળ હોય તેમાંથી થોડાક મોટાને દર્શને અતિ હેતે કરીને આવતા હોય ત્યારે જે રહી ગયા હોય તેને સંભારે જે. રહી ગયેલા આવે તો સારું, અને તે રહી ગયેલાને પણ ત્વરા થાય જે, આપણે તરત એમને પહોંચી મળીએ એમ ભેળું થવાની આતુરતા થાય. તેમજ મોટાને વિશે અતિશય હેતવાળા ને રૂચિવાળા છે તેમને ભેળા લઈ જવાની અમારે આતુરતા રહે છે. મહારાજનો ને અમારો સિદ્ધાંત એવો છે, જેને વિશ્વાસ આવે તે સર્વેને ભેળા લઈ જવા છે. જેને અંત અવસ્થા વર્તે તેને તો આ ટાણે છતી દેહે અક્ષરધામના જેવું સુખ આવે. માટે મુક્તનો વિશ્વાસ રાખવો. જે અક્ષરધામમાં મુક્ત છે તે જ આ પોતે છે, ને જેવું દેખે છે તેવું કહે છે, એવો વિશ્વાસ આવે તેનું કાર્ય થઈ જ રહ્યું છે, અને એ સાચા ઘરેણા પહેરવા જેવું છે. જેને મોટાની વાતોમાં સંશય થાય ને પોતાને પહેલાની જે વાત સમજાયેલી હોય તે મૂકે નહીં, તો તે પિત્તળના ઘરેણા પહેરવા જેવું છે. આ ખાનગી જ્ઞાન ગોષ્ઠી કરીએ છીએ, માટે એમ જાણજો, જે આ છેલ્લો જોગ મળ્યો છે. આ જોગમાં આવેલા કદાપી જીવરૂપ હશે તો તે પણ અનાદિ થઈ જશે. આ જોગવાળાને કદાપી ઇન્દ્રિયોના ભાવ દેખાઈ આવે તો પણ મોક્ષ બગડે નહીં. જેમ મરેલો સર્પ દેખીને બીક લાગે પણ તેનાથી ડસીને જીવ લેવાય નહીં, તેમ માટે અપૂર્ણપણું માનવું નહીં. અને મન જ્યારે મૂર્તિ મૂકીને બીજે ડોળે ચઢે ત્યારે તેને સમજાવવું, જે આવા મોટા મળ્યા તેમનો મહિમા સમજીને તેમની અનુવૃત્તિમાં રહે તો આ ફેરે જ અક્ષરધામમાં લઈ જાય. આ શબ્દ પરભાવના છે. જે વસ્તુ ક્યાંય ન મળે તે વસ્તુ આપી દે એવો મોટાનો પ્રતાપ છે. જુઓ, જીવન મોહ નિંદ્રામાંથી જાગી રે, વરી એને થાવું અખંડ સુહાગી રે. આજ તો નિજ મંદિરનું સુખ એટલે મૂર્તિનું સુખ આપે છે, માટે નિજ મંદિર તે અખંડ સુહાગ છે, માટે કરી લેવું. આ લોકમાં રહેવું નથી, માટે જેમ માયાને આધીન થઈને સુષુપ્તિમાં જાય છે તેમ અંતર્વૃત્તિ કરીને મહારાજની મૂર્તિમાં ઉપશમ કરવું. આ જોગને આ સુખ ખોળ્યું પણ જડશે નહીં, માટે ખરો લક્ષ્યાર્થ કરવો અને એકબીજાને સંભાળીને કહેવું, જે કરી લો, આ જોગ ફેર નહીં મળે. આગળ તો મોટા મોટાનો જોગ કરવામાં સંતને અને સત્સંગીઓને બહુ ઉપાધિ થતી, તો પણ સમાગમ કરતા અને આજ તો સર્વે વાતે સાનુકૂળ છે. આ ગામમાં રત્નો ભક્ત હતા, તેમને ગામધણી તથા પટેલે ઉપાધિ કરીને કાઢી મૂક્યા. તે કેરે સદાબા પાસે જઈને રહ્યા. તે ગઢડે મહારાજના દર્શને ગયા ત્યારે મહારાજે કહ્યું જે વૃષપુર ગામ મૂકશો નહીં. પછી દર્શન કરીને કેરે આવતા વૃષપુર સોસરા ચાલ્યા. તેમને ગામધણી તથા પટેલે માર્યા ને આંખોમાં ધૂળ ભરી. ત્યારે રત્નો ભક્ત એમ બોલી ગયા જે તમે મને દુઃખ દો છો, પણ તમને સર્પને કૂતરા દુઃખ દેશે. પછી રાત્રિએ ગામધણીને સર્પને કૂતરા ફાડી ખાવા માંડ્યા ને ગામધણી રાડો પાડવા માંડ્યો. તેથી ગામ બધું ભેગું થયું ને કહે જે ક્યાં કૂતરાને સર્પ છે? ત્યારે ગામધણી કહે જે આ રહ્યા બધા ને મને તોડી ખાય છે. પછી સવારે રત્ના ભક્ત પાસે કેરે જઈને સદાબાને બહુ કરગર્યું ને કહ્યું જે રત્ના ભક્તને વૃષપુર મોકલો. પછી સદાબા ખાસડું લઈને ફરી વળ્યા ને કહ્યું જે તે મારા હરિભક્તને બહુ દુઃખ દીધું છે, તે હવે નહીં આવે. તને કૂતરાને સર્પ ભલે ફાડી ખાતા. પછી સાત ખાંસડા ગળે વળગાડીને પગે લાગીને કહે જે રત્ના ભક્તને નહીં મોકલો તો આજ રાત્રિએ મારું મોત છે. પછી ગામના માણસોએ સદાબાને કહ્યું જે મોકલો, હવે એને ગરજ બહુ થઈ છે. પછી સદાબાએ હા પાડી એટલે ગાડામાં સામાન ભરીને તેડી ગયો. એટલું દુઃખ રત્ના ભક્તને પડ્યું તો પણ સત્સંગ મૂક્યો નહીં. અને પહેલા અહીં રહેતા ત્યારે પણ નાથ પટેલિયા ભેળા થઈને કંઠી તોડી નાખતા ને પટેલોનું ખાધા ખર્ચ જે થાય તે એને માથે નાખતા. તો પણ પટેલિયા જાય એટલે ફેર કંઠી બાંધતા ને ફેર આવીને તોડાવી નાખતા. એમ વારંવાર દુઃખ દેતા તો પણ સત્સંગ મૂક્યો નહીં. આખી કણબીની નાતમાં એ એકલા જ સત્સંગી હતા. એક સમયે શ્રી બ્રહ્માનંદ સ્વામી ભુજથી કેરે જતા હતા. તેમને નારાયણપુરની વાડીમાં મૂળજી ભક્ત તથા ભાણજી ભક્તના બાપ ગોવો ભક્ત ક્યારા વાળતા હતા તેમણે દેખ્યા અને વિચાર કર્યો જે આ સ્વામિનારાયણના સાધુ રાત્રિ પડવા આવી છે તે ક્યાં જશે? એમ જાણીને જોઈ રહ્યા. તે સ્વામી કેરા તરફ ગયા અને ગોવા ભક્તનો બાપ કોસ છોડીને ડહેલામાં બળદ બાંધીને ઘેર ગયા ને ગોવો ભક્ત કેરે ગયા અને ત્યાં સદાબાને ઘેર સ્વામી હતા તેમની વાતો સાંભળી. પછી સર્વ સભા ઉઠી ગઈ પણ ગોવો ભક્ત ઉઠ્યા નહીં. ત્યારે સ્વામીએ તેને પૂછ્યું જે તમારે ક્યાં રહેવું? ત્યારે તેણે કહ્યું જે નારાયણપુરમાં. પછી સ્વામીશ્રીએ કહ્યું જે તમે કેમ બેસી રહ્યા છો? તમારે કાંઈ પૂછવું છે? ત્યારે તે બોલ્યા જે તમે અત્યાર સુધી વાતો કરી જે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે ને જીવનો આત્યંતિક મોક્ષ કરવા આવ્યા છે. તે આત્યંતિક મોક્ષ સ્વામિનારાયણ ભગવાન વિના બીજા કોઈ અવતારથી થાય નહીં એ ખરું, પણ અમને શી રીતે ખાતરી થાય? ત્યારે સ્વામી બોલ્યા જે આ પૃથ્વી ઉપર જેટલી ગાયો અને જેટલી સ્ત્રીઓ ને જેટલા બાળક છે એમને મારીએ જેટલું પાપ થાય એટલું પાપ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ન હોય તો અમને થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાન અમારી પાસે તો છે, પણ તારા દેખ્યામાં ન આવે. જો તારે મનુષ્ય દેહનો લાભ લેવો હોય અને આત્યંતિક કલ્યાણ જોઈતું હોય તો તું ગઢડે જા, ત્યાં અમે જે સમ ખાધા તે વાત તને કહે તો તું શ્રી સ્વામિનારાયણને ભગવાન માનજે. પછી તે વાડીએ આવીને બળદને નિરણ કરીને ઘેર ગયા ને વાડું કરીને બધી વાડીઓએ ફરીને લોકોને કહ્યું જે મારી સાથે ગઢડે આવો તો શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે, ત્યાં દર્શને જવું છે. પછી બીજા ચાર જણા તૈયાર થયા. પછી એ પાંચે જણા ગઢડે આવ્યા ત્યારે મહારાજે કહ્યું છે, ગોવા ભક્ત, તમે અમારા બ્રહ્માનંદ સ્વામીને આવા આકરા સમ ખવડાવ્યા. અમે સાક્ષાત ભગવાન છીએ અને આત્યંતિક મોક્ષ કરવા આવ્યા છીએ. અને બીજા જોડે ચાર જણ હતા, તેમાં ગંગદાસ નામે ભક્ત હતા. તેમને શ્રીજી મહારાજે કહ્યું છે, તમે માર્ગમાં આવતા સંકલ્પ કર્યા હતા જે ભગવાનના પગમાં સોળ ચિહ્ન હોય તો ભગવાન ખરા. તે જુઓ, અમારા પગમાં સોળ ચિહ્ન છે, એમ કહીને બતાવ્યા. પછી તે વર્તમાન ધારીને સત્સંગી થયા ને પાંચ દિવસ રહીને ઘેર આવ્યા. એ પાંચ ને રત્નો ભક્ત એ છ સત્સંગી આખી કણબીની નાતમાં હતા. હવે તો આખી નાત સત્સંગી થઈ છે. સદાબાને પણ એમના પતિએ ઘણું દુઃખ દીધું હતું. એક દિવસ તો ઓરડાવાસીને તરવાર તાણી, એટલામાં બધા ઓરડા ઉઘડી ગયા ને મહારાજે ફોજ દેખાડી ને બાંધીને મારવા માંડ્યો ને કહ્યું જે, આ ફેરે તો છોડી મૂકીએ છીએ, પણ જો હવે એમને દુઃખ દઈશ તો જીવથી મારી નાખીશું, એમ બીક બતાવી. ત્યારથી સદાબાને દુઃખ દેતો નહીં, એવા કષ્ટ વેઠીને પણ આગળ સત્સંગ કર્યો છે. અને આજ તો ત્યાગી ગૃહિને સર્વ વાતે સાનુકૂળ છે. આવા સમયમાં જે શ્રીજી મહારાજની આજ્ઞા ન પાડે અને ધન સ્ત્રી આદિમાં લેવાઈ જાય તે તો અતિશય અભાગ્યા કહેવાય. વાર્તા 85 પૂર્ણ.